જ્યારે હું કેલિફોર્નિયામાં હતો ને, ફોન પર જયંતિભાઈની સાથે મારે વાતચીત થતી હતી અને પ્રભુ ઈસુના બીજા આગમન વિશે પણ અમુક સંદેશાઓ વિશે અમારા વચ્ચે ચર્ચા થઈ હતી. અને એટલે પછી એ પ્રમાણે આપણે અમુક પ્રભુના વચનો એ પ્રમાણે જોઈશું. અને આજની જે 8મી કલમ આપણને કહે છે કે પણ વાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો છે અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. ઈશ્વરની જે ઉદ્ધારની યોજના છે અને પ્રભુ ઈશ્વરનું બીજું આગમન, એ તરફ આજે સાંજે આપણે જોવાના છીએ. અને ત્યાં 9મી કલમમાં આગળ કહે છે કે વિલંબના જેવો અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારી વિશે ધીરજ રાખે છે. હા, પ્રભુએ કહ્યું છે કે હું આવીશ મંડળીને, પોતાના પર પ્રેમ કરનારાઓને, પ્રભુના બાળકોને લેવાને માટે તેઓ જલ્દી આવશે, પણ એ ધીરજ પણ રાખે છે. પણ એમનું આવું કેવું છે? 10મી કલમ કહે છે કે જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે, ચોરની જેમ આવશે. એટલે કે એમ કહેવા માગે છે કે એના વિશે કોઈ તારીખ નથી, કોઈ સમય નથી આપ્યો, પણ ગમે ત્યારે એકદમ આવી જશે. અને માટે આ પિતરના પત્રમાં શું કહે છે? 12મી કલમ, દેવના જે દિવસે આકાશો સળગીને લઈ પામશે તથા તત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. કેવી અપેક્ષા રાખવાની? આતુરતાથી. આતુરતાથી આપણે પ્રભુના આવવાની રાહ જોવી એ બહુ જરૂરી છે. ફરી 14મી કલમમાં પણ કહે છે, એ માટે વાલાઓ એઓની વાટ જોઈને તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાનો યત્ન કરો. એટલે કે આતુરતાથી આપણે એ વાટ જોઈએ, નિર્દોષ અને નિષ્કલંક પ્રભુની આગળ પ્રભુની બીક રાખીને જીવીએ એ જરૂરી છે. જે સાયન્ટિફિક ડેટિંગ ટેકનિક્સ છે એનાથી આ લોકો જુદા જુદા પથરા હોય ને, રોક્સ હોય ને, ખડકો હોય ને, એની કેટલી ઉંમર છે એ લોકો સાયન્ટિફિક ડેટિંગ ટેકનિકથી કાઢતા હોય છે, જે વૈજ્ઞાનિકો છે લોકો. અને એ વૈજ્ઞાનિકો એ રીતે સાયન્ટિફિક ડેટિંગ ટેકનિક્સ વાપરીને એમ કહેતા હતા કે જે આપણી પૃથ્વી છે અને જે ચંદ્ર છે 460 મિલિયન વર્ષ જૂના છે. કેટલા? 460 મિલિયન યર્સ ઓલ્ડ એકચ્યુઅલી. અને જ્યારે એ લોકોએ આપણા એસ્ટ્રોનોટ્સને મૂન ઉપર મોકલવાની બધી તૈયારીઓ કરી કે ચંદ્ર પર આપણા એસ્ટ્રોનોટ્સને મોકલવામાં આવે, અને એ લોકોએ અનુમાન કર્યું કે ચંદ્ર અને પૃથ્વી 460 મિલિયન વર્ષ પુરાણા છે, બીજું કે ત્યાં ચંદ્ર ઉપર કોઈ જાતનું વાતાવરણ નથી, એન્વાયરમેન્ટ નથી, અને એટલે એ લોકોએ પ્રિડિક્ટ કર્યું કે ત્યાં આટલા વર્ષોથી જે સ્પેસ ડસ્ટ કે છે ને લોકો, જે અવકાશની ધૂળ એ કહે છે કે પડ્યા કરે છે એના પર, એટલે ત્યાં ચંદ્ર ઉપર લગભગ 2000 ફીટ ઊંડું એ ધૂળનું પડ હશે. અને જો આવું 2000 ફીટ ઊંડું ધૂળનું પડ હોય અને આ લોકો અવકાશયાન લઈને ઉતરે તો અંદર શું થાય? ખૂંપી જાય. બરાબર છે, એ ખૂંપી જાય. અને એટલે એ લોકોએ અવકાશયાનના જે પગ હતા કેવા રાખ્યા? લાંબા રાખ્યા, લાંબા રાખ્યા. અને પછી એને અંતે એ લોકોએ શું રાખ્યું? બહુ પહોળા એ લોકોએ પેડ રાખ્યા. પેડ જે રીતે ઊંટ હોય છે, ઊંટના પગ પહોળા હોય, નીચે ગાદી હોય, એટલે એ રેતીમાં એ દોડી શકે. શું? આપણે ના દોડી શકીએ, આપણા પગ ખૂંપી જાય, આપણે તો બહુ મુશ્કેલી પડે, પણ એ દોડી શકે. એટલે એ લોકોએ નીચે પેડ રાખ્યા, એવા પહોળા અને ગાદીવાળા કે અવકાશયાન ખૂંપી ન જાય. અને એમાં જે એક એસ્ટ્રોનોટ જે ગયા હતા, નીલ આર્મસ્ટ્રોંગ, જે બહુ જ સ્ટ્રોંગ બિલીવર હતા, પ્રભુ પર સખત પ્રેમ કરનાર, બાઇબલના વચનો માનનાર એવા વિશ્વાસી, એ પણ એ એસ્ટ્રોનોટ તરીકે ત્યાં ગયા હતા. અને એમણે પછી આવીને ઘણી બધી સાક્ષીઓ આપીને ઘણી બધી જગ્યાએ ફરી ફરીને પ્રવચન કરતા અને આ વાતે કહેતા હતા. અને કહે છે કે જ્યારે અમે ચંદ્ર પણ ત્યાં ઉતરાણ કર્યું, વેન વી લેન્ડેડ ઓન ધ મૂન, વોટ વી ફાઉન્ડ વોઝ કે ત્યાં જે અમે એવું માનતા હતા કે 2000 ફૂટ ઊંડું ધૂળનું પળ હશે, ત્યાં તો 2 ઇંચે નહોતું, ત્યાં 2 ઇંચનું પળ નહોતું. અને એટલે પછી એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણી સાયન્ટિફિક ડેટિંગ ટેકનિક્સમાં કોઈ ખામી છે, આ ચંદ્ર ને આ પૃથ્વી ને આ આપણું વિશ્વ યુનિવર્સ એ 10000 વર્ષ કરતાં પણ ઓછી ઉંમરના છે, 10000 વર્ષ કરતાં પણ ઓછી ઉંમરના છે. અને તમે જો બાઇબલ તો એમ કહે છે કે આપણી જે પૃથ્વી છે એ બહુ બધા 6000 વર્ષની છે, કહે છે આદમથી લઈને હનોક સુધી 1000 વર્ષ, અને હનોકથી લઈને ઇબ્રાહીમ સુધી 1000 વર્ષ, અને ઇબ્રાહીમથી લઈને દાઉદ સુધી 1000 વર્ષ, અને દાઉદથી લઈને ઈસુ સુધી 1000 વર્ષ, અને ઈસુથી લઈને આપણા સુધી 2000 વર્ષ, 4 + 2 = 6000 વર્ષ. બીજો તમે જો બાઇબલ કેટલું સચોટ ને સાચું છે, બીજો પિત્તર ત્રીજો અધ્યાય અને 8મી કલમ પણ વાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષના જેવો ને 1000 વર્ષો એક દિવસના જેવા છે. હવે આની અંદર હું આગળ વધુ એ પહેલાં આપણે જાણીએ છીએ કે દાનિયેલને પ્રભુએ 2 સંદર્શનો આપ્યા, અને એ 2 સંદર્શનોની અંદર ઈશ્વરે એને આખા દુનિયામાં જે સામ્રાજ્યો ઊભા થવાના હતા, તે વર્લ્ડ એમ્પાયર્સ એને બતાવ્યા હતા. અને તમે દાનિયેલનું પુસ્તક તેનો 2જો અધ્યાય ખોલો અને તેની 31 થી 38મી કલમ, દાનિયેલનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય અને તેની 31મી કલમ, અને ત્યાં એને એક સ્વપ્નમાં જે નબુખાદનેઝર રાજા છે એને બહુ મોટી મૂર્તિ દેખાયેલી, અને પછી એ લોકોને કહેવા માગતો નહોતો પણ લોકો પોતે શોધી કાઢે કે ભાઈ એને શું સ્વપ્ન આવ્યું, એને શું દેખાયું, અને એનો ખુલાસો આપે તો જ એને ખબર પડે કે આ સાચો ખુલાસો છે. કારણ કે અત્યાર સુધી એના બધા જે બધા એડવાઇઝર્સ હતા, એને સલાહ આપનારા હતા, એ બધાય છેતરપિંડી કરતા હતા અને એનો આખો વખત ઉલ્લું જ બનાવતા હતા. એટલે હવે કંટાળી ગયેલો, એટલે ગરમ થયેલો, હવે કે મને જે દર્શન થયું, સ્વપ્ન આવ્યું, એ કહેવાનું અને એના અર્થ બી કહેવાનો, તો જ એ સાચું હોય એ ખબર પડે. અને એટલે પછી દાનિયેલને એના જે 3 મિત્રો હતા એ લોકોએ બહુ પ્રાર્થનાઓ કરી, અને પ્રભુએ દાનિયેલને એ સંદર્શન આપ્યું. ને ત્યાં 31મી કલમ, હે રાજા, આપે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈને આ ભવ્ય મૂર્તિનો જગજગાટ અત્યુત્તમ હતો, તે આપની આગળ ઊભી હતી, તેનું સ્વરૂપ ભયંકર હતું, એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું, તેની છાતીને તેના ભુજ રૂપાના ને તેનું પેટ ને તેની જાંગો પિત્તળના, 33મી કલમ, તેના પગ લોઢાના ને પગની પાટલીઓનો કેટલોક ભાગ લોઢાનો અને કેટલોક ભાગ માટીનો હતો, આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડકાણ્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી, ને તેણે મૂર્તિની પાટલીઓ ને લોઢાની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો, ને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા, ત્યાર પછી લોઢું માટી પિત્તળ રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા, ને ઉનાળાના ખડામાં ભૂસા જેવા થઈ ગયા, અને પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. અને પછી તમે જો કે આ 4 બાબતો એણે જોઈ એ મૂર્તિમાં, સોનું અને પછી ચાંદી અને પછી પિત્તળ ને લોડું, અને પછી ત્યાં આપણે વાંચીએ છીએ 38મી કલમની છેલ્લી લીટીથી, પેલું સોનાનું માથું તો તે આપ છો, કે નબુખાદનેઝર રાજાનું જે સામ્રાજ્ય હતું એ બેબીલોનનું સામ્રાજ્ય હતું, બાબિલ સામ્રાજ્ય એ બેબીલોન વર્લ્ડ એમ્પાયર હતું, અને કે તો એ તમારું છે, તમે આપ એ પોતે છો. પછી તમારા પરથી પછી કહે છે કે એક ઉતરતું બીજું રાજ્ય આવશે, હા, જે ચાંદીનું છે, અને એ ઉતરતું રાજ્ય એ તો પર્શિયાનું હતું, ઈરાન, અને એ દાનિયેલના વખતમાં જ આવ્યું, જ્યારે દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો ત્યારે જે રાજા હતો દારિયાવેશ એ, હા, એ ઈરાનનો હતો, એ પર્શિયાનો હતો, અને એટલે એ આખું પર્શિયાનું એમ્પાયર ઊભું થયું. અને પછી કહે છે કે ત્યારબાદ ત્રીજું એ પિત્તળનું રાજ્ય થશે કે જે ગ્રીસ અમ્પાયર હતું અને એનો ફેલાવનાર કોણ હતો? એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, સિકંદર બાદશાહ. એલેક્ઝાન્ડર ધી ગ્રેટ આપણે જાણીએ છીએ કે છેક જીતો 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 આખી દુનિયા જીતો જીતો છેક ઇન્ડિયા આવી પહોંચેલો. ક્યાં આવી ગયેલો? ઇન્ડિયા આવતો રહેલો છેક જીતવા માટે. અને એને કોની બુદ્ધિથી હરાયેલો? હા, કોની બુદ્ધિથી હરાવ્યો તેને? અશોકા રાજાએ. ચાણક્ય, ચાણક્ય બુદ્ધિ એવું કહીએ છીએ ને આપણે, એ ચાણક્યની બુદ્ધિથી એ સિકંદરને હરાવવામાં આવ્યો. અને જ્યારે એ હાર્યો તો અહીં ઇન્ડસ નદી પાસે, પછી એ પાછો ગયો. અને પછી પાછો ગયો ત્યારે એના ચાર દીકરાઓ એને પછી ખલાસ કરી નાખ્યો એવું કહેવાય છે. એટલે એ ગ્રીક રાજ્ય હતું. અને ત્યારબાદ જે ચોથું રાજ્ય જે ઊભું થયું કે લોડાનું, એ લોડાનું રાજ્ય એ કયું? રૂમી સામ્રાજ્ય, ધ રોમન અમ્પાયર એક્ચ્યુઅલી, જે ઈસુના વખતમાં હતું, રાઈટ? પ્રભુ ઈસુને વધસ્તમે કોણે જડ્યા હતા? રોમનોએ ખિલ્લા માર્યા હતા, બરાબર છે? ચોક્કસ યહૂદીઓ એમને પકડાવ્યા હતા, પણ બાકીનું બધું કામ રોમનોએ કરેલું. અને એ રોમન સામ્રાજ્ય એ ચોથું રાજ્ય હતું. અને ત્યારબાદ બાઇબલ એમ કહે છે કે આ લોડું તે શું થવા લાગ્યું? માટી જોડે મિશ્ર થવા લાગ્યું. તમે જો કે એનો અંત ના આવ્યો. આ જે ચોથું જે રાજ્ય છે રોમન સામ્રાજ્ય, એ માટી જોડે ભળવા લાગ્યું કે જે મિશ્રિત થવા લાગ્યું. અને કહે છે કે એ લોડા તથા માટીના હતા, કહે છે એ મિશ્રિત થવા લાગ્યા. અને તમે જો કે જ્યારે રોમન સમ્રાટ કોન્સ્ટન્ટાઇન એ ખ્રિસ્તી થઈ ગયો, તમે જો કે અગાઉ ખ્રિસ્તીઓની ભયંકર સતાવણી થતી હતી, કેમ કે જે રોમન સામ્રાજ્યનો એ કાયદો હતો કે સમ્રાટ એ જ ઈશ્વર, બધાએ કોની ભક્તિ કરવાની? સમ્રાટને. અને એટલે ભયંકર મંડળીની સતાવણી થતી હતી. અને શબ ગુફાનો શહીદ ને ફબિયોલા ને બધા પુસ્તકોની જે વાર્તાઓ છે એ ટાઈમની છે. અને ત્યારબાદ કોન્સ્ટન્ટાઇન રાજા ખ્રિસ્તી થઈ ગયો, પ્રભુનો સ્વીકાર કર્યો. હવે પેલો કાયદો શું હતો? સમ્રાટની ઉપાસના કરવી. હવે સમ્રાટ ખ્રિસ્તી થઈ ગયા તો આપણે બધાએ ખ્રિસ્તી કે, એટલે આખા સામ્રાજ્યના લોકો ઉઠ્યા, તે બધા શું થઈ ગયા? કેથલિક થઈ ગયા, રોમન કેથલિક થઈ ગયા. તમે જો કે એ રીતે એ રોમન કેથલિક સામ્રાજ્ય એ આખી પૃથ્વી પર હજુ ચાલુ જ રહ્યું. તમે જો કે એ લોડું માટીમાં મિશ્રિત થયું, એ રીતે એ રૂપક ભાષા વાપરે છે સૌંદર્શનની. અને એ સામ્રાજ્ય એ ચાલુ રહ્યું એમ બાઇબલ કહે છે. અને ત્યારબાદ બાઇબલ એમ કહે છે કે એના પગની પાટલીઓ, ને એટલે કે જે ફૂટ કહેવાય, એ બધું જ માટીનું, લોડાને માટીનું મિશ્રિત. અને એના 10 આંગળા, અને પછી આગળ કશું છે નહીં. અને પછી શું બન્યું? કે જે એક શિલા આવી, એક ખડક આવ્યો, અને એ ખડકે શું કર્યું કે આ મૂર્તિ પર મારો ચલાવ્યો અને એને ભૂકે ભૂકા કરી નાખ્યા. અને એ શિલા શું બની ગઈ? આખા પૃથ્વીને ભરી દઈ. તમે જો કે ખૂણાનો મુખ્ય પથ્થર કોણ? પ્રભુ ઈસુ. એ પ્રભુ ઈસુ ખૂણાનો મુખ્ય પથ્થર આવશે ત્યારે આ જે દુનિયાવી સામ્રાજ્યો છે એને તોડી પાડશે અને ખલાસ કરી નાખશે. અને એને ખલાસ કરી નાખીને ઈશ્વરનું રાજ્ય, એ પ્રભુનું રાજ્ય, એ પ્રભુ ઈસુ એ સ્થાપિત કરશે. એ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છે. કારણ કે આ પૃથ્વી પરના બધા જ અમ્પાયર શું થયા છે? બધા નિષ્ફળ ગયા છે. મેન કેનોટ રૂલ હિમસેલ્ફ. અને એટલે તમે જો કે બધા નિષ્ફળ ગયા છે, કેવળ ઈશ્વર જ રાજા છે એ પુરવાર થાય છે. અને પછી દાનિયેલનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય, તમે જોયું કે એને બીજું સૌંદર્શન આવ્યું. દાનિયેલનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 2 કલમથી હું આગળ વાંચીશ. દાનિયેલે કહ્યું કે હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો, ને જુઓ આકાશના 4 વાયુ મહાસમુદ્ર ઉપર જોશભેર ફૂંકાવા લાગ્યા, અને 4 મોટા જાનવરો એકબીજાથી જુદા સમુદ્રમાંથી નીકળી આવ્યા. પહેલું તો સિંહના જેવું હતું, ને તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી, ને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું, ને માણસની પેઠે તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું. ને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. વળી જુઓ, એક જુદી જાતિનું બીજું જાનવર નીચના જેવું હતું. તેને એક બાજુએ પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે ત્રણ પાસણીઓ હતી. અને તેઓએ તેને કહ્યું કે ઊઠ, ઘણા માંસનો ભક્ષ કર. અને ત્યાર પછી હું જોતો હતો એટલામાં બીજું એક જાનવર ચિત્તાણા જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના ચાર પાંખો હતી. વળી તે જાનવર ચાર ને ચાર માથા હતા અને તેને રાજ્ય અધિકાર આપવામાં આવ્યો હતો. એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું. તે ભયંકર મજબૂત અને અતિશય બળવાન હતું. તેને લોડાના મોટા દાંત હતા. તે ફાડી ખાતું હતું, ભાંગીને ટુકડે ટુકડા કરતું હતું અને બાકી રહેલા પોતાના પગથી કચરી નાખતો હતો. તેની અગાઉના સર્વ પશુઓ કરતાં તે જુદો હતું. તેને 10 શિંગડા હતા કે છે. અને એ શિંગડા વિશે વિચાર કરતો હતો એટલામાં જુઓ, તેઓ મધ્ય એક બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું કે જેના પ્રતાપથી પહેલા મારા ત્રણ શિંગડા સમૂળગા ઉખડી ગયા. અને જુઓ, આ શિંગડામાં માણસના આંખો જેવી આંખો તથા બડાઈની વાતો કરનાર એક મુખ હતું. તમે જો કે અહીંયા ગાડી એને ચાર પ્રાણીઓ સંદર્શનમાં દેખાયા. અને જે પહેલું છે, દાનિયલ શું કહે છે, ચોથી કલમ, પહેલું તો સિંહના જેવું હતું. સિંહ એ કયા સામ્રાજ્યનું પ્રતીક છે? બ્રિટન. તમે જો કે બ્રિટનનું જે પ્રતીક છે એ સિંહ છે. અને બ્રિટિશ અમ્પાયર આપણે જાણીએ છીએ કે જેમાં સૂર્ય કદી આથમે નહીં. 200 વર્ષ તો આપણા ઇન્ડિયા પર જ એણે રાજ કર્યું. તમે જો કે આખું સામ્રાજ્ય એણે ઊભું કર્યું ને આખા દુનિયામાં ફેલાઈ ગયેલું. 200 વર્ષ તો આપણે ઇન્ડિયા પર રાજ કર્યું. એ સિંહના જેવું એ બ્રિટિશ અમ્પાયર હતો. અને પછી આગળ કહે છે કે તેને ગરુડના જેવી પાંખો હતી. હું તે જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી ને તેને જમીન પરથી ઊંચકવામાં આવીને માણસના ની પેઠે તેને બે પગ ઉપર ઊભું કરવામાં આવ્યું ને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. તમે જોયું કે ગરુડ કોનું સિમ્બોલ છે? હા, ઈગલ, યુનાઇટેડ સ્ટેટ્સ, રાઈટ. તમે જો કે યુનાઇટેડ સ્ટેટ્સ એનું મધર કન્ટ્રી કયું? બ્રિટન, રાઈટ, ઇઝ અવર મધર કન્ટ્રી એકચ્યુઅલી. તમે જો કે એ પાંખો ગરુડના જેવી ત્યાં યુનાઇટેડ સ્ટેટ્સ. અને પછી શું કરવામાં આવી કહે છે કે એ ગરુડને પાંખો કે જે ત્યાંથી અલગ કરવામાં આવી. અને એટલે આપણે જુલાઈ 4 ઉજવીએ છીએ, રાઈટ? ધેટ્સ વાય વી સેલિબ્રેટ જુલાઈ 4. વી પ્રોક્લેમ્ડ ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ બ્રિટન. એકચ્યુઅલી જુદા થઈ ગયા એનાથી એમ, પણ હજુ યાદ તો કરે ને મધર કન્ટ્રી તરીકે એકચ્યુઅલી. અને એને કહે છે કે જમીન પરથી ઊંચકવામાં આવ્યું અને માણસની પેઠે બેક પગ પર ઊભું રાખવામાં આવ્યું અને એને મનુષ્ય હૃદય આપવામાં આવ્યું. આ એક જ પ્રાણી એવું છે કે જેને મનુષ્ય હૃદય આપવામાં આવ્યું. કારણ કે એને બહુ જ લાગણી છે આ દેશને. અને કોઈ બી જગ્યાએ ધરતીકંપ આવે પહેલાં પહોંચી જાય મદદ કરવા. કોઈ જગ્યાએ સુનામી આવ્યું પહોંચી ગયા મદદ કરવા. તમે જો કે જ્યાં કંઈ હોય, ભયંકર દુકાળ પડ્યો તો પહોંચી જાય બધી મદદ લઈને. અને તમે જો કે જે હ્યુમેનિટેરિયન કોઝ અને એન્વાયરમેન્ટ કોઝિસ ને એ બધું અહીંયાથી જ શરૂ થયું છે. તમે જો કે એને મનુષ્યનું હૃદય છે, એને દયા આવે છે અને એ પહોંચી જાય છે. એટલું જ નહીં પણ એ સુપર પાવર છે, એ પહોંચી જાય છે. એટલું જ નહીં પણ કોઈ બી દુશ્મનો સાથે યુદ્ધ થાય તો એમને પછાડે, પછી પાછા શું કરે, એમને પાછા એમને બેઠા કરે. કયો દેશ એવું કરે છે? કોઈ દેશ એવું નહીં કરતો. મારીને આવતા રહે પછી એનું જે થાય એ. પણ આવે પાછા એને જઈને કેટલાય પૈસા રેડશે, ભલે એની આપણી ઇકોનોમીની જે થાય એ, પણ ત્યાં જઈને પૈસા રેડશે ને ઊભા કરશે એને. શું આ મનુષ્ય હૃદય એની પાસે છે. અને પછી આગળ આપણે જોઈએ છે 5મી કલમ. વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું. તેને એક બાજુએ પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો. તેના મોંમાં દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. બેર કોનું સિમ્બોલ છે? રશિયા, ધેટ્સ રાઈટ. એ રશિયાનું સિમ્બોલ છે. એના મોંમાં ત્રણ પાંસળીઓ છે, એ રશિયાનું સિમ્બોલ છે. અને પછી આગળ, અને બીજું એક જાનવર 6ઠી કલમ. ચિત્તાના જેવું દેખાયું, તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, વળી તે જાનવરને ચાર માથા હતા અને તેને રાજ્ય અધિકાર આપવામાં આવ્યો હતો. 1957 આ ઊભું થયું, એ યુનાઇટેડ યુરોપ છે. એકચ્યુઅલી અમે યુરોપના દેશો 1957 અંદર 12 દેશોએ ટ્રીટી ઓફ રોમ, તમે જો કે જે ટ્રીટી પર સહી કરીએ કઈ એનું નામ શું છે, ટ્રીટી ઓફ રોમ, એ ટ્રીટી ઓફ રોમ પર એમણે સહી કરીને હવે કે આપણું એક જ બેંક ને આપણું એક જ ચલણ ને એક જ લશ્કર ને એવું બધું કરવાને એમણે પ્રયત્ન કર્યો ને શરૂ કરી દીધું. 1991 એ લોકોએ બ્રસેલ્સ એમનું હેડક્વાર્ટર છે એમાં સુપર કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કર્યું અને એનું નામ આપ્યું ધ બીસ્ટ. શું નામ આપ્યું? ધ બીસ્ટ, જેને બાઇબલ સ્વાપદ કહે છે, સ્વાપદ ધ બીસ્ટ એ નામ એને આપવામાં આવ્યું. અને ત્યારબાદ 7મી કલમ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો તો એક ચોથું જાનવર દેખાયું. તે ભયંકર મજબૂત અને અતિશય બળવાન હતો, તેને લોઢાના મોટા દાંત હતા. તમે જો કે આ રિવાઇવ્ડ રોમન એમ્પાયર છે એકચ્યુઅલી, એ યુનાઇટેડ યુરોપમાંથી જ આખરે એ ઊભું થવાનું છે. ઇટ્સ એ રિવાઇવ્ડ રોમન એમ્પાયર એકચ્યુઅલી, કે જે ખ્રિસ્ત વિરોધીને લાવશે. એને કેટલા શિંગડા હતા? 10 શિંગડા હતા. તમે જો કે લોડું એ રોમન સામ્રાજ્યનું પ્રતીક છે, ઓલરેડી આપણા ટાઈમમાં એ બધું શરૂ થઈ ગયું છે, બરાબર. 10 શિંગડા એને હશે કે છે. અને ત્યાં જે પેલું બીજા અધ્યાયમાં જે મૂર્તિ હતી એના પગને કેટલા આંગળા હતા? 10 હતા, રાઈટ? એને 10 હતા, બરાબર છે. એ આખું જ રોમન કેથલિક સામ્રાજ્ય ધીમે ધીમે હવે પાછું રિવાઇવ્ડ રોમન એમ્પાયરમાં ફરી રહ્યું છે, અને યુરોપિયન કોમ્યુનિટી નેશન્સના આધારે. અને તમે જો કે એને 10 શિંગડા અને 10 આંગળા હતા. અને તમે જો કે એ વખતે 1957 જ્યારે આ ટ્રીટી ઓફ રોમ પર સહી કરી ત્યારે કેટલા દેશો હતા? 12 દેશો હતા. અને જ્યારે પેલું નાનું શિંગડું, બીજું એક એમની મધ્ય એક નાનું શિંગડું ફૂટ્યું, તેણે શું કર્યું? 3 શિંગડા પાડી નાખ્યા. તો કેટલા થયા પછી? 12માંથી 3 જાય તો 9 ને વત્તા 1 પાછું 10 થઈ ગયા ને. એટલે તમે જો કે એ રીતે આ રિવાઇવ્ડ રોમન એમ્પાયર છે જેના દિવસોમાં આપણે હવે લગભગ પહોંચી ગયા છે. અને એ મૂર્તિના 10 આંગળા પછી આગળ કોઈ ઇતિહાસ છે નહીં, કોઈ માનવી ઇતિહાસ અમ્પાયરોનો સામ્રાજ્યનો છે જ નહીં, એ ત્યાં એનો અંત આવે છે. પછી તો શું આવે છે? એક શિલા આવી અને એણે આના પર મારો ચલાવ્યો. હા, પ્રભુ ઈસુ આવશે, રાઈટ. એ ખૂણાનો મુખ્ય પથ્થર ને ખડક, એ જીવનનો ખડક, એ આને ભાંગીને ચૂરે ચૂરા કરીને આખા પર્વતને એટલે કે આખી દુનિયાને પૃથ્વીને કે જેણે ભરી દીધી, અને એ છેલ્લામાં છેલ્લું રાજ્ય એ પ્રભુ ઈસુનું રાજ્ય એ ઊભું કરવામાં આવશે. તમે જો કે ફરીથી ત્યાં 7મો અધ્યાય તેની 13મી કલમથી હું વાંચીશ. હવે દાનિયેલ 7:13, રાતના સંદર્શનોમાં હું જોતો હતો તો જુઓ આકાશના મેઘો સાથે મનુષ્યના પુત્રના જેવો એક પુરુષ, આકાશના મેઘોના સાથે મનુષ્યના પુત્રના જેવો એક પુરુષ. કોણ? પ્રભુ ઈસુ, રાઈટ. એ પ્રભુ ઈસુ મનુષ્યના પુત્ર પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો. વયોવૃદ્ધ પુરુષ કોણ? ઈશ્વર પિતા. ઈશ્વર પિતાની પાસે આવ્યો ને તેઓ તેને તેની નજીક લાવ્યા, તેને સત્તા મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનારા માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે અને તેનું રાજ્ય અવિનાશી છે. એનું રાજ્ય એનો કદી નાશ થશે નહીં, એનો કદી અંત આવશે નહીં. એ અવિનાશી રાજ્ય પ્રભુ ઈસુ સ્થાપવાને માટે આવી રહ્યા છે. અને જેમ આપણે વાંચ્યું તેમ કે બીજો પિતર 3 અધ્યાય કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષના જેવો અને 1000 વર્ષ એક દિવસના જેવો છે. અને જ્યારે આપણે ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 2 અધ્યાય 1-3 કલમ વાંચીએ છીએ તો ત્યાં લખ્યું છે કે ઈશ્વરે આખી પૃથ્વીને આખી સૃષ્ટિને કેટલા દિવસમાં ઉત્પન્ન કરી? 6 દિવસમાં ઉત્પન્ન કરીને 7મા દિવસે આરામ કર્યો. તમે જો કે 7મા દિવસે આરામ કર્યો. આની અંદર જ ઈશ્વરની માનવ જાતની ઉદ્ધારની યોજના છે. અને તમે જો કે 6 દિવસ એટલે કે 6000 વર્ષ જે લગભગ હવે પૂરા થઈ ગયા છે એકચ્યુઅલી. અને 7મો દિવસ એ તો શેનો છે? વિશ્રામવારનો, આરામનો, કે જે પ્રભુ ઈસુ લઈને આવશે. એ પ્રભુ ઈસુ એ 1000 વર્ષનું રાજ્ય એ ઈશ્વરની યોજના પ્રમાણે એ લઈને આવનાર છે. એ 7મો દિવસ એ ઉગવાનો છે આપણી ઉપર. અને બાઇબલ કહે છે પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 6ઠી કલમ, પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 6ઠી કલમ. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય તથા પવિત્ર છે, એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. પ્રભુ ઈસુ 1000 વર્ષ રાજ કરશે એમ બાઇબલ આપણને બહુ સ્પષ્ટ કહે છે. તમે 4ઠી કલમનો જો છેલ્લો ભાગ વાંચો, તા તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા, તેઓ જીવતા થયા અને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. 1000 વર્ષ રાજ કર્યું. અને એટલે ઈશ્વરની આ યોજના છે કે એ 1000 વર્ષ એ માટે રાજ કરે. અને આ પ્રભુ ઈસુના 1000 વર્ષના રાજ વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન અને પ્રબોધવાણીઓ બાઇબલમાં છે કે જે અત્યારે આપણી પાસે જોવાનો ટાઈમ નથી, કે કેવું રાજ્ય હશે, કેમનું હશે, એના લક્ષણો વિશે ઘણું બધું લખેલું છે. હિબ્રોનો પત્ર તેનો 9મો અધ્યાય અને તેની 2-3 કલમ. તમે જો કે જે મૂસાનો મુલાકાત મંડપ હતો એ ડિઝાઇનની અંદર પણ એમાં પણ ઈશ્વરે આ જ એમની યોજના ત્યાં મૂકેલી છે. હિબ્રોનો પત્ર અને તેનો 9મો અધ્યાય અને તેની 2 અને 3 કલમ. કેમ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો એટલે પહેલા ભાગમાં દીવી મેજ તથા અર્પિત રોટલી હતી, તેને પવિત્ર સ્થાન કહેતા હતા. એને પવિત્ર સ્થાન કહેવામાં આવે કે જ્યાં વેદી હતી કે જેના ઉપર એ લોકો અર્પણો ચડાવતા હતા. અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો જેને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા. અને પરમ પવિત્ર સ્થાનની અંદર એ કરાર કોષ હતો અને ત્યાં 10 આજ્ઞાની પાટીઓ હતી. અને તમે જો કે એ બહુ જ પવિત્ર જગ્યા હતી અને ત્યાં જે પ્રમુખ યાજક હતો વર્ષમાં એક જ વાર જઈ શકતો હતો, ત્યાં ઈશ્વરની હાજરીનો વસવાટ હતો. આ પરમ પવિત્ર સ્થાન અને એની પહેલાં આવે પવિત્ર સ્થાન. અને તમે જો વાંચો બીજું રાજા, પહેલું રાજા તેનો 6ઠો અધ્યાય અને 20મી કલમ, પહેલું રાજા 6ઠો અધ્યાય અને 20મી કલમ. તમે જો ત્યાં મંદિરનું જે પવિત્ર સ્થાન છે એનું માપ આપવામાં આવ્યું છે. પહેલું રાજા તેનો 6ઠો અધ્યાય અને તેની 20મી કલમ, પરમ પવિત્ર સ્થાનનું માપ આપવામાં આવ્યું છે. પાન નંબર 312. પરમ પવિત્ર સ્થાન અંદરની બાજુએ 20 હાથ લાંબું તથા 20 હાથ પહોળું અને 20 હાથ ઊંચું હતું. તેણે તે ચોખ્ખા સુનાથી મળ્યું ને તેણે વેદીને એરેજ કાસ્થી મળી હતી. તમે જો કે સુલેમાને જ્યારે મંદિર બનાવ્યું તેણે બહુ મોટું બનાવ્યું. અને એટલે એણે શું કર્યું કે જે મૂસાનો જે મુલાકાત મંડપ હતો એના જે બધા માપ હતા એણે શું કર્યા, ડબલ કરી દીધા. એણે બધા ડબલ કરી દીધા. પણ મૂળે ઈશ્વરે જે ડિઝાઇન આપેલી પરમ પવિત્ર સ્થાનની એની જે હતી કે અંદરની બાજુએ 10 હાથ અને 10 હાથ લાંબું, 10 હાથ પહોળું અને 10 હાથ ઊંચું એ રીતે હતું. અને તમે જો કે 1 હાથ એટલે કે તમે જો કે આ વચલી આંગળીનું જે ટેરું ત્યાંથી લઈને કોણી સુધી આને 1 હાથ કહેવાય. અહીંથી આટલું લગભગ 1.5 ફૂટ થાય કે એથી થોડુંક વધારે થાય. અને એ 1 હાથ કહેતા હતા એ લોકો. અને આ એનું વોલ્યુમ તમે કાઢો તો 10 × 10 × 10 કેટલા થાય? 1000, રાઈટ? તમે જો કે પરમ પવિત્ર સ્થાન એ 1000 વર્ષનું જે પ્રભુ ઈસુનું રાજ્ય છે એ સૂચવે છે એકચ્યુઅલી. અને જે પવિત્ર સ્થાન છે એ પરમ પવિત્ર સ્થાન કરતાં ડબલ લાંબુ હતું એકચ્યુઅલી, અને એટલે એની લંબાઈ 20 હાથ હતી, 10 હાથ એની પહોળાઈ હતી અને 10 હાથ એની ઊંચાઈ હતી. 20 × 10 × 10 કરોડ કેટલા થાય? 2000. 2000 પવિત્ર સ્થાન એ મંડળીનો યુગ સૂચવે છે. દેટ ઇઝ કોલ્ડ ચર્ચ એજ. એ મંડળીનો યુગ સૂચવે છે. અને પવિત્ર સ્થાનમાંથી જોજો તમે બહાર જાઓ તો આઉટર કોર્ટ આવે, આંગણું કહે છે ને ગુજરાતીમાં, આંગણું, આઉટર કોર્ટ. અને એનું માપ જો આપણે જોઈએ તો નીતિ નિર્ગમન પુસ્તક તેનો 27મો અધ્યાય અને તેની 18મી કલમ, નિર્ગમન પુસ્તક તેનો 27મો અધ્યાય અને 18મી કલમ, પાન નંબર 74, આંગણું 100 હાથ લાંબો ને બધેથી 50 હાથ પહોળું ને 5 હાથ ઊંચું હતું. તમે જો કે 100 હાથ લાંબુ હતું એટલે કે રેક્ટેંગલમાં હતું, એટલે એની 2 લંબાઈ હોય, એટલે 100 વત્તા 100 200, અને એની પહોળાઈ 50 50, એટલે એ તમે એડ કરી દો તો 300 અને 5 તો કેટલા થાય? 1500. તમે જો કે મૂસાથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી 1500 વર્ષ, 1500 વર્ષ એ ઈશ્વરે ઠરાવેલું છે. અને એટલે મૂસાથી લઈને દાઉદ 500 વર્ષ અને દાઉદથી લઈને ઈસુ 1000 વર્ષ. અને આ યોજનાની અંદર પણ તમે જો કે પછી મંડળી પવિત્ર સ્થાન 2000 અને પછી પરમ પવિત્ર સ્થાન 1000. એ રીતે ઈશ્વરે એમની યોજના એ આ દુનિયા વિશે મૂકેલી છે. અને હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની 15મી કલમ, હોશિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને તેની 15મી કલમ, પાન નંબર 784, તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે. તેઓ એટલે કે ઇસરાયલ પ્રજા અથવા લોકો, પાપી લોકો, તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને ઠેકાણે પાછો જઈશ. પોતાના સંકટના સમયે તેઓ મને આતુરતાથી શોધશે, કહે છે. હા, કે જે મારે પોતાને ઠેકાણે પાછો જઈશ. અને પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા, પહેલું આગમન, અને પછી વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને ત્રીજે દિવસે મરણમાંથી પાછા ઉઠ્યા અને શિષ્યને સંદર્શન આપ્યા અને પછી સ્વર્ગમાં ચડી ગયા. કહે છે કે હું પોતાને ઠેકાણે પાછો જઈશ. એ પછીનો જે સમય શરૂ થશે એ કૃપાનો સમય, કે જે સમય દરમિયાન તેઓ પોતાના ગુના કબૂલ કરશે ને મારું મુખ શોધશે, ધ પીરિયડ ઓફ ગ્રેસ. એ 2000 વર્ષનો પીરિયડ ઓફ ગ્રેસ. તમે જો કે લોકો પોતાના પાપનો પસ્તાવો કરી શકે, પાપોની માફી આપી શકે અને ઈશ્વર એમને નવો જન્મ ને નવું જીવન આપી શકે એનો ગાળો. અને ત્યાં 6ઠો અધ્યાય, હોશિયા 6:2, તેનો 6ઠો અધ્યાય ને તેની 2મી કલમ, તે 2 દિવસ પછી, કે જે 2 દિવસ પછી તે આપણને સચેત કરશે. એક દિવસ કેટલાનો? ઈશ્વરની નજરમાં એક દિવસ 1000 વર્ષના જેવો. તમે જો કે બાઇબલ કહે છે 2 દિવસ પછી તે આપણને સચેત કરશે, એટલે કે ઈસરાયલ પુત્રોને સચેત કરશે, ફરી સજીવન કરશે, ફરી પોતાના દેશમાં એમને લાવશે. અને 2 દિવસ એટલે કે 2000 વર્ષ પછી ઈશ્વરે ઇસરાયલ પ્રજાને સચેત કરી, ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે ને આપણે તેની આગળ જીવીશું. ત્રીજો દિવસ એ પ્રભુના 1000 વર્ષનો દિવસ, કે જ્યારે આપણે એના રાજ્યમાં હોઈશું એમ એ જણાવે છે. અને હજેકેલનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને તેની 12મી કલમ, હજેકેલ પુસ્તક તમે 37મો અધ્યાય જો વાંચો તો ત્યાં હજેકેલને ઈશ્વર એ ખીણ પાસે લઈ જાય છે અને ખીણમાં શું નરદમ શું હતા? હાડકા હતા. તમે જો કે ઈસરાયલ પ્રજા 2000 વર્ષ સુધી પોતાના દેશમાંથી ફેંકાઈ ગયેલી અને જાણ કે એમનું તો દેશ તરીકે ને રાષ્ટ્ર તરીકે ને પ્રજા તરીકેનું એમનું અસ્તિત્વ ખલાસ થઈ ગયેલું. કહે છે કે નર્દમ હાડકા હતા અને ઈશ્વર એને પૂછે છે કે શું આ નર્દમ હાડકા સૂકા હાડકા શું એ જીવતા થઈ શકે? અને અજેકેલ કહે છે કે પ્રભુ જો તારી ઈચ્છા હોય તો થઈ શકે છે. અને પછી હાડકા હાડકાની સાથે જોડાય છે ને એમના પર માંસ આવે છે ને ચામડી આવે છે ને કહે છે કે આખું સૈન્ય ઊભું થયું ને ત્યાં 12મી કલમ એ માટે પ્રબોધ કરીને તેમને કે પ્રભુ યહોવા કહે છે કે મારા લોક જો હું તમારી કબરો ઉઘાડીશ ને તમને મારી તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ અને હું તમને ઇસ્રાયલના દેશમાં પાછા લાવીશ. કહે છે ઇસ્રાયલ દેશમાં હું તેમને પાછા તમને હું લઈ આવીશ. અને આપણે જાણીએ છીએ કે આપણી આંખોની સમક્ષ જ આપણી આંખોની આગળ મેની 14મી 1948 કે જ્યારે ઇસ્રાયલ દેશ ફરીથી અસ્તિત્વમાં આવી ગયો અને ઇસ્રાયલ પ્રજા પોતાના દેશમાં આવવા લાગી. તમે જો કે કશું અસ્તિત્વ નહોતું અને એમાંથી એ ફરી અસ્તિત્વમાં આવી ગયા અને એકદમ પાવરફુલ થતા જાય છે. અને 1967ની અંદર 1967માં યરુસાલેમ હજુ એમના હાથમાં નહોતો. 6 ડેઝ વોર પછી 1967માં ઓલ્ડ જરુસાલેમ એમના હાથમાં જૂનું યરુસાલેમ પણ આવી ગયું અને આજે એમના કંટ્રોલમાં છે. અને તમે જો કે એકદમ આપણી આંખો આગળ જ આ ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે અને પ્રભુનું આવું ઘણું પાસે છે. કારણ કે 2 દિવસ પ્રભુ કહે છે કે એમાં આપણને સચેત કરશે ને ત્રીજે દાડે તે આપણને ઉઠાડશે. અને પ્રભુએ આ જ ભવિષ્યવાણીને તમે જો કે જણાવતા લૂકની સુવાર્તા તેનો 13મો અધ્યાય ને તેની 32મી કલમ લૂકની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને તેની 32મી કલમ તેઓને તેણે કહ્યું કે તમે જઈને તે લોકડાને કહો જુઓ આજ કાલ હું ભૂતોને કાઢું છું ને રોગ મટાડું છું. આજ ને કાલ કેટલા દિવસ થયા? 2 દિવસ. 2 દિવસ તમે જો કે મંડળીનો સમય છે અને પ્રભુ મંડળીના ની પ્રાર્થનાના સામર્થ્યથી એ લોકોને પાપના પસ્તાવ તરફ શેતાનના બંધનમાંથી છોડાવે છે. એટલું જ નહીં પણ લોકોને સાજા કરે છે અને દુષ્ટ આત્માના બંધનોમાંથી પણ છોડાવે છે. કે છે હા એ 2 દિવસ આજ ને કાલ કે છે 2000 વર્ષ સુધી કે છે કે પ્રભુ ઈસુ કહે છે કે આ મારી સેવાઓ તો ચાલવાની જ છે. કે છે કારણ કે મંડળી એ પ્રભુ ઈસુનું શરીર છે. અને પછી આગળ કહે છે ને ત્રીજે દાડે હું સંપૂર્ણ કરાઈશ. કે છે ત્રીજે દાડે આજ ને કાલ તો હું શું છે? હું તારણહાર છું. આઈ એમ યોર સેવિયર. હું તમારા તારણહાર તરીકે છું. પણ ત્રીજે દાડે તો હું તમારો રાજાઓનો રાજા ને પ્રભુનો પ્રભુ છું. ત્યારે હું સંપૂર્ણ કરાઈશ. કે છે ત્યારે હું સંપૂર્ણ રીતે રાજાઓનો રાજા આ પૃથ્વી પર મારા રાજ્યને સ્થાપિત કરીને પ્રભુનો પ્રભુ છું. અને આપણે 1 થેસાલોનિકીનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 13થી 19 કલમ વાંચીએ. 1 થેસાલોનિકી તેનો 4થો અધ્યાય અને તેની 13મી કલમથી પણ ભાઈઓ ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રો એવી મારી અમારી ઈચ્છા નથી, જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની પેઠે તમે ખેદ ન કરો. કેમ કે ઈસુ મરણ પામ્યોને પાછો ઉઠાડ્યો, એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાઓની પહેલા જનારા નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવાને સારું, તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તમે જોયું કે પ્રભુ એ પોતાના લોકોને લેવાને માટે જલ્દી આવનાર છે. કારણ કે આ વચનો એ લગભગ હવે આપણા સમયમાં પૂર્ણ થઈ ગયા છે અને થઈ રહ્યા છે, પૂરા થવાની લગભગ આરે છે. અને પ્રભુનું આવું પાસે છે કે જ્યારે જે પ્રભુને ઓળખે છે, પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, એમને પ્રભુ ગગનમાં ખેંચી લેશે. અને માથીની સુવાર્તામાં પ્રભુ ઈસુના પોતાના શબ્દો છે, 24મો અધ્યાય અને 40મી કલમ. માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 40મી કલમ 39મી કલમથી વાંચું. અને જળ પ્રલય આવીને સૌને તાણીને લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાશે અને બીજો પડતો મુકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે અને બીજી પડતી મુકાશે. તમે જોયું કે એકદમ જ ખેંચી લેવામાં આવશે એમ બાઇબલ કહે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આટલા વર્ષોથી સુવાર્તાના બી રોપવામાં આવી રહ્યા છે અને પ્રભુએ માથીની સુવાર્તાના 13મા અધ્યાયમાં એ દ્રષ્ટાંત આપ્યું હતું કે સારા બી વાવવામાં આવેલા પણ પછી એની ભેગા કોઈકે શું રોપી દીધા, કડવા બી. પેલા શિષ્યો કે ભાઈ અમે જઈને એ સારા પેલા કડવા બી કાઢ નાખીએ, તો કે ના એ નહીં બને કહે છે, તમે સારા બીને ઉખાડ નાખશો ને ભેગું ભેગું, એ તો કાપણીનો સમય, એ તો જગતનો અંત છે કહે છે. અને એ સમયે તમે જો કે જેમ બધી લોખંડની ખીલીઓ હોય અને બધી લાકડાની સળકડીઓ જોડે બધી ભેગી થઈ ગઈ હોય તો એને જુદી પાડવી હોય તો ખાલી તમે એક મેગ્નેટ લો અને ફટ દઈને ખેંચી લો. પ્રભુ એના એ આત્મિક મેગ્નેટથી સામર્થ્યથી આપણને જે પ્રભુના છે એમને ખેંચી લેશે. એક લેવાશને બીજો પડતો મુકાશે, એનું દ્રશ્ય રજૂ કર્યું છે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. અને એટલા માટે આપણે પ્રભુના આવવાને માટે શું તૈયાર છીએ એને માટે આપણે આતુરતાથી રાહ જોવાની જરૂર છે. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ, આપણા હૃદયમાં પ્રાર્થના કરીએ. વાલા મિત્રો, આપણે ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યારે જોઈ ગયા છે. એ પગની 10 આંગળીઓ, એ પછી આગળ હવે કોઈ બાબત છે જ નહીં. કેવળ ખૂણાનો મુખ્ય પથ્થર આવશે અને આ દુનિયાના સામ્રાજ્યો જે નિષ્ફળ ગયા છે એને ભાંગીને ચૂરે ચૂરા કરીને એ પોતે આ પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય સ્થાપશે. એ કરતા પહેલાં પ્રભુ પોતાના જે છે એમને ગગનમાં ખેંચી લેશે. કારણ કે ત્યારબાદ 7 વર્ષનો ભયંકર આપત્તિકાળ છે. પ્રભુને કહે, પ્રભુ મને તને મળવાની ઈચ્છા છે, પ્રભુ તું મને આતુર બનાવ તને મળવાને માટે, પ્રભુ મારું જીવન બચાવવા માટે તે વધસ્તંભ પર તારું લોહી વેવડાવી દીધું, એ લોહીથી મને ધોઈ નાખ, મને શુદ્ધ કરી નાખ, પ્રભુ મને પાપની માફી આપ, અને હવેથી તને મળવાને માટે તૈયાર રહેવાને માટે મારી સહાય કર. હા પ્રભુ, રોજ અને હું તને ક્વાઇટ ટાઈમમાં મળી શકું એને માટે પણ તૈયાર રહું, એને માટે તૈયારી કરું, રોજ તને મળું કે જેથી જ્યારે તું આવે ત્યારે પ્રભુ તું મને ખેંચી લઈ જઈ શકે. પ્રભુ તમે મારી સહાય કરો. જો આ પ્રાર્થના તમે અત્યારે હૃદયમાં કરો છો તો પ્રભુ સાંભળે છે. પ્રભુની આંખો તમારા હૃદય તરફ છે, એ તમને જોઈ રહ્યા છે. વાલા મિત્રો, આ કૃપાનો સમય છે. જેમ આપણે વાંચ્યું હોશિયાના પુસ્તકમાં 5મો અધ્યાય 15મી કલમ, પણ એ બહુ જલ્દી હવે પૂરો થઈ જનાર છે, એ ગમે ત્યારે આવશે. અમારા સર્વશક્તિમાન જીવતા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ પિતાજી કે અત્યારે તમે અમારી સાથે બોલ્યા, અને ઘણા વાલાઓએ પોતાના હૃદયોમાંથી પ્રાર્થના કરી છે. પ્રભુ તમારા ઉપરના મહાન આશીર્વાદોથી એમને વેષ્ટિત કરો, એમના જીવનોને પ્રભુ તમારા લોહીથી ખંડી લો, એમના નામ પ્રભુ તમારા લોહીથી જીવનના પુસ્તકમાં લખો. અને પ્રભુ છેલ્લે દાડે પ્રભુ જ્યારે પુસ્તકો ઉઘાડવામાં આવશે ત્યારે પ્રભુ અમારો કોઈ રેકોર્ડ મળશે નહીં, અમારા પાપોનો કોઈ રેકોર્ડ મળશે નહીં, કારણ કે ઈસુના લોહીથી એને ભૂસી નાખવામાં આવ્યો છે અને એને ઢાંકી દેવામાં આવ્યો છે. પણ પ્રભુ હજુ એવા જે છે કે જેમણે એ પોતાનો રેકોર્ડ ઈસુના લોહીથી ઢાંક્યો નથી અને શુદ્ધ કર્યો નથી, પ્રભુ તમે એવા ઉપર કૃપા કરો. પ્રભુ તમને સંપૂર્ણપણે પોતાનું જીવન સોંપીને હવે તમને મળવાને માટે તૈયાર રહેવાને માટે કૃપા આપો, કારણ કે આગળ પ્રભુ આ પૃથ્વીને માટે દિવસો કપરા છે. પ્રભુ અમે અને અમારા બાળકોને તમને મળવાને માટે તૈયાર કરીએ, અને એ જ અમારા જીવનની અગ્રિમતાને પ્રાયોરિટી બને એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે, ઈસુને નામે માગીએ છીએ. આમેન આમેન.